તારીખ 13/9/1995 શ્રી પરમાગમસાર બોલ નંબર 558 549 851 393 અને 394 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 624 મૂળ કેસેટમાં અવાજ ખરાબ છે.
558 ગુજરાતીમાં પાનું 156 ભાઈ તું સતની ઊંડી જિજ્ઞાસા કર કે જેથી તારો પ્રયત્ન બરાબર ચાલશે. શું કહે છે? સત એટલે પોતાનું મૂળ આત્મ સ્વરૂપ પોતે રિયાતે ધરાવે છે, માટે સત કહ્યું. સત નામ અસ્તિત્વ ધરાવતો પદાર્થ પોતે છે, પોતાની હયાતી છે એવું માલુમ પડે છે, પણ મૂળ સ્વરૂપ જ્ઞાનમાં નહીં હોવાથી દેહાદીમાં અને રાગાદીમાં પોતાનું હોવાપણું મિથ્યાપણે અનુભવ ગોચર થાય છે. અને તેથી પરિભ્રમણને અનંત દુઃખની પરંપરા ચાલે છે. હું કહે છે કે તું સતની ઊંડી જિજ્ઞાસા કર કે મારું ખરેખર મારું સ્વરૂપ કેવું છે, જેથી તારો પ્રયત્ન બરાબર ચાલશે. એ જે અંતર શોધનો વિષય છે કે હું મારું સ્વરૂપ કેવું, એ અપૂર્વ જિજ્ઞાસાની ભૂમિકા આવે. કેમ? તે જ્ઞાનીઓ પાસેથી સાંભળ્યું, સંમત કર્યું, સાંભળ્યું પણ ખરું અને સંમત પણ કર્યું બૌદ્ધિક સ્તરે કે મૂળ સ્વરૂપ છે એ પરમાત્મ પદ છે, પરમેશ્વર પદ છે, પરમ ઐશ્વર્ય છે. એમાં તો એ નિજ પરમાત્મા નિજ પરમેશ્વર કેવો છે, કેમ મને એ જણાતો નથી, કેમ મને એ લાગતો ભાસતો નથી કે હું આવો છું, એમ સમજવામાં આવે છે અને લાગે છે બીજું કે હું માણસ છું, એમ કેમ લાગે છે? એની ઊંડી જિજ્ઞાસા કર કે જેથી તારો પ્રયત્ન બરાબર ચાલશે અને તારી મતિ સવળી થઈને આત્મામાં પ્રણમી જશે. જે મતિ વિપર્યાસ છે એ છૂટી જશે. મતિ વિપર્યાસમાં મિસકોન્સેપ્ટ છે કે હું ફલાણો માણસ છું અને મારું આટલું આટલું કર્તવ્ય છે, જે કાંઈ સાંસારિક ફરજ પોતે પોતાની રીતે નિર્ણય કર્યો હોય એ અવળી મતિ છે, સવળી નથી. અહીં તો કહે છે કે તારો પ્રયત્ન બરાબર ચાલશે, એ દિશામાં તારો પ્રયત્ન બરાબર ચાલશે જિજ્ઞાસાને કારણે, અને તારી મતિ સવળી થઈને આત્મામાં પરિણમી જશે. એવું નથી કે એ કેમ થાય, એ કેમ થાય એ પ્રશ્ન નથી. તું સતની જિજ્ઞાસામાં આવ, યથાર્થ જિજ્ઞાસામાં આવ, ઊંડી જિજ્ઞાસામાં આવ અને પુરુષાર્થ પ્રયત્ન અને મતિનું સવળાપણું આપોઆપ થઈ જશે. સતના ઊંડા સંસ્કાર, સતના સંસ્કાર ઊંડા નાખ્યા હશે એટલે જે મૂળ સંસ્કાર પડે છે એની વાત છે. સ્વભાવના સંસ્કાર ઊંડા નાખ્યા હશે અને આ ભાવમાં કાર્ય ન થયું તો બીજી ગતિમાં સત પ્રગટશે. કદાચ આત્મામાં નહીં થાય તો એ સંસ્કાર નિષ્ફળ જવાના નથી. ઊંડા સંસ્કાર એટલે સ્વભાવના સંસ્કાર જે છે એ આત્મામાં પડી જાય. એક વખત રૂચે આત્મા, આત્મ સ્વભાવ રૂચે, સત્શ્રવણ કાળે આત્મ સ્વરૂપનું જે શ્રવણ છે એ વખતે રૂચિ જો કામ કરે તો સતના સંસ્કાર પડી જાય છે, આત્માના સંસ્કાર પડી જાય છે. એ સંસ્કાર એવા ઊંડા પડે છે કે એક બે ભાવમાં એનું કાર્ય થઈ જાય છે, મોક્ષ માર્ગે જીવ ચડી જાય છે. સ્વરૂપ નિશ્ચય વખતે તો પડે પડે ને પડે છે, પણ કોઈ જીવને સત્સમણે નાની પુરુષ આત્મ સ્વરૂપનો મહિમા કરે છે, કેમ કે એ એમનું હૃદય છે. પોતાને પણ મહિમાથી દશા પ્રગટ થઈ છે. સમ્યક દર્શન આદિ દશા છે એ બીજું કાંઈ નથી પણ એક સ્વરૂપ મહિમાની દશા છે. એટલો એમને સ્વરૂપ મહિમા વર્તે છે એ એમની વાણી દ્વારા બહાર આવે છે. એમાં આત્મરસ હોય છે. એ કાળે કોઈ જીવોને સત્શ્રવણ કાળે આત્મરુચિ વિશેષ પ્રકારે ઉત્પન્ન થઈ આવે અને મૂળ રૂચે, અતિ રૂચે, ખૂબ રૂચે અંદરમાં, તો એને એ ક્રમ પહેલા સંસ્કાર પડી જાય છે. ભલે એ સ્વરૂપ નિશ્ચયમાં ન આવ્યો હોય શું, પણ એ રૂચિ કામ કરી લે છે. રૂચિનું મહત્વ એટલું બધું છે. આત્મરુચિ છે એ મોક્ષની ભૂમિકામાં બહુ મહત્વનો પર્યાય છે. સતના સંસ્કાર ઊંડા નાખ્યા હશે અને આ ભાવમાં કાર્ય ન થયું તો બીજી ગતિમાં પ્રગટશે. આ ભાવમાં ને થયું હોય તો ગમે ત્યાં ગયો હોય, કોઈ પણ ગતિમાં, ચાર ગતિમાંથી ગયો હોય, પછી તો દ્રષ્ટાંત ઉત્કૃષ્ટ લે છે. સમર્થમાં સમર્થ દ્રષ્ટાંત લે છે ગુરુદેવ કે સાતમી નરકના નારકીને વેદનાનો પાર નથી. એવા પરિણામ ખરાબ થયા હોય સાતમી નારકીએ જાય એટલે છેલ્લી હદના પાપ થઈ ગયા બધા, શું એને વેદનાનો પાર નથી. પણ અંદરમાંથી પૂર્વ સંસ્કાર જાગૃત થતા સમ્યક દર્શન પામી જાય છે, કેમ કે ત્યાં તો ઉપદેશ નથી. ત્રીજી નારકીથી પછી આગળ ઉપદેશનો કોઈ યોગ નથી, કોઈને પ્રત્યક્ષ યોગ ન મળે ત્રીજી નારકી સુધી છે. તો ત્યાં ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી નારકીમાં સમ્યક દર્શન પ્રાપ્ત કરવાવાળા જીવને પૂર્વ સંસ્કારનું કારણ બને છે, એ સંસ્કાર જાગૃત થઈ જાય છે. માટે સતના ઊંડા સંસ્કાર અંતરમાં રેડ, આ ગુરુ આજ્ઞાથી સત્શ્રવણ કર અને સતના ઊંડા સંસ્કાર આત્મામાં પાડી દે. ભાઈ સમડાનથી સતના સંસ્કાર નાખ. ઉપર ઉપરથી તો સંસ્કાર અનેક વાર નાખ્યા એટલે ઉપર ઉપરથી ધારણા કરી શું, ઉપર ઉપરનું તો કામ આવતું નથી. પણ ઊંડાણથી એકવાર યથા સંસ્કાર નાખ તો બીજી ગતિમાં પણ સમ્યક દર્શન પ્રગટ થશે. પ્રેરણા આપી છે. બીજું કાંઈ વધારે ન સમજાય તો પોતાના સ્વરૂપની જિજ્ઞાસા અને એ જિજ્ઞાસા જરૂરિયાતથી ઉત્પન્ન થઈ હોવાથી એ જિજ્ઞાસાને કારણે જીવને સતના સંસ્કાર પડવાની પરિસ્થિતિ ઊભી થાય છે. આબોમાં સંસ્કાર હોય તો કામ કરે. એમાં શું છે કે સંસ્કાર પડતી વખતે સંસ્કાર તો પડી ગયા, હવે જે આગળ પુરુષાર્થ ચાલવો જોઈએ એ ચાલતા પહેલા પાછો બીજા રવાડે ચડી જાય છે. જી શું થાય છે? બીજા રવાડે ચડી જાય છે. ઓલી વસ્તુ થોડોક કાળ દબાયેલી રહે છે, પણ વસ્તુ બળવાન હોવાથી, એ સંસ્કાર છે એ બળવાન હોવાથી પાછો અંદરથી જોર કરે છે, આવું બને છે. હવે અત્યારે જો કામ કરવું હોય તો 549 નો એક બોલ છે. આધાર લીધો પણ જિજ્ઞાસા આવે તો એ જરૂરી છે. સતની ઊંડી જિજ્ઞાસા હોવી જરૂરી છે. એ તો ફળ છે, સંસ્કાર તો એનું ફળ છે. તો કારણની તો ઉત્પત્તિ થવી જોઈએ, એના ઉપર વજન ત્યાં જવું જોઈએ કે એનું કારણ શું. બસ કારણ ઉપર વજન જાય તો પછી વાંધો નહીં. કારણ છે, કાર્ય થાય. કાર્ય ઉપર નજર જાય પણ કારણ ઉપર નજર ન જાય તો એમ કેમ? હા, એ ત્યાં 12માં જો મહિમા રહી જાય છે તો અંદરની વસ્તુ એક બાજુ રહી જાય છે. કોઈ પણ રીતે 12માં મહિમા રહી જાય છે તો અંદરની વસ્તુમાં જાગૃતિ નથી આવતી. હા, આમ તો શું છે, ગુરુદેવનો દ્રષ્ટાંત બહુ સમર્થ છે એની અંદર. એ સિમંદર ભગવાન જેવા સર્વજ્ઞ પુરુષ સાક્ષાત નિમિત્ત છે, છતાં ત્યાં પ્રાપ્તિ ન થઈ, પણ સંસ્કારની પ્રાપ્તિ થઈ. ત્યાં એમને સંસ્કારની પ્રાપ્તિ થઈ, પુરુષાર્થ આગળ વધી અને અનુભવ ન થયો. અને એ પહેલા નાની ઉંમરમાં ત્યાં દેહ છૂટી ગયો. ત્યાંના આયુષ્ય મોટા છે પણ એમને પોતાને એ આયુષ્ય લાંબા આયુષ ભોગ્યો આવીને ત્યાં ઓછો આયુષ્ય લઈને ગયેલા, ત્યાં દેહ છૂટી ગયો. અહીંયા પછી શોધ ચાલી, સંસ્કાર હતા એટલે અહીંયા શોધ ચાલી, વસ્તુ ક્યાં છે, સત્ય વસ્તુ ક્યાં છે એની શોધ ચાલી. એટલે એ શોધ ખાતર પહેલેથી તે ત્યાગી અવસ્થામાં આવી ગયા. કેમ કે એની પાછળ નવરા થઈને લાગી જવું જોઈએ, તો પહેલેથી તે દુકાન છોડી અને ગ્રસ્થી માનવા પડ્યા. અહીંયા તો પૂર્વકર્મને કારણે સ્થાનકવાસીમાં આવ્યા, ત્યાં મળ્યું નહીં. દેરાવાસીના શાસ્ત્રો વાંચ્યા, મળ્યું નહીં. દિગંબરના શાસ્ત્રમાં ત્યાં મળી ગયો. આમ છે, ગોતતા 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 જિજ્ઞાસા ઊંડી વહી ગઈ, આવી ગયો આત્મા. એટલો પ્રયત્ન ત્યાં કર્યો હોત તો ત્યાં પામી જાત, જેટલો પ્રયત્ન અહીંયા થયો એટલો પ્રયત્ન ત્યાં થયો તો ત્યાં પામી જાત. પુરુષાર્થ સાધન છે, વસ્તુ પ્રાપ્ત થવી એ તો પુરુષાર્થ સાધન છે, અને પોતાની કેટલી જરૂરિયાત લાગે છે એના ઉપર બધો આધાર છે. 549માં એ કહે છે, પહેલી આ શરત છે કે, જો કેવા શબ્દો આવ્યા છે, પહેલી આ શરત છે કે મારે બીજી કોઈ ચીજ જોઈએ નહીં. આમ આવવું જોઈએ. એક વાર આખા સંસારને લાત મારી દે, શું એમ ફૂટબોલને કિક મારી દે, એમ કિક મારી દે, શું એમ મારે બીજી કોઈ ચીજ જોઈએ નહીં. એકવાર આ પ્રમાણે આવવું જોઈએ ગમે ત્યારે. પણ અહીંયા આવે છૂટકો છે, જ્યાં સુધી એમ ન થાય ત્યાં સુધી જે પ્રાયોરિટી આવે છે એ પ્રાયોરિટી નથી આવતી. શું પહેલી આ શરત છે કે મારે બીજી કોઈ ચીજ જોઈએ નહીં, મારે એક આત્મા જ જોઈએ એવો દ્રઢ નિશ્ચય હોવો જોઈએ. મારે સ્વરૂપ પ્રાપ્તિ સિવાય મારે બીજું કોઈ કામ નથી, બીજું કોઈ ચીજ મારે જોઈએ નહીં. બસ જે શક્તિ અન્ય પદાર્થની પાછળ ખર્ચાતી હતી એ જ જે શક્તિનો દુર્વ્યય થતો હતો એ બંધ થઈ ગયો. ભગવાનની વાણીમાં એવી વાત સ્પષ્ટ છે કે સંગની પંચેન્દ્રિય જીવને વર્તમાન પર્યાયમાં એટલી શક્તિ છે કે એ શક્તિનો સદુપયોગ કરે એટલે એને મોક્ષ માર્ગ મળે, મળે ને મળે. સમ્યક દર્શન ન થાય એવું ન બને. સમ્યક પંચેન્દ્રિય જીવ મોક્ષ માર્ગ પામવાનો અધિકારી છે, તો એનો અધિકાર છે. શરત શું? કે શક્તિનો દુર્વ્યય નહીં થવો જોઈએ. એટલે કે મારે આ એક જ ચીજ જોઈએ. જો સર્વોત્કૃષ્ટ પદાર્થ છે અને એ સર્વોત્કૃષ્ટ પદાર્થની દશા પણ આખરમાં સર્વોત્કૃષ્ટ છે, તો પછી શા માટે આ સિવાય બીજું જોઈએ? તો પછી શા માટે આ સિવાય બીજું જોઈએ? વાસ્તવિકતા તો શું આવવી જોઈએ કે ન આવવી જોઈએ? આ તો વાસ્તવિકતાની વાત છે. શું વાત પોતાની પરલક્ષી શું કરવા થવી જોઈએ? વાત પોતાની ચાલે છે ને પરલક્ષી શું કરવા થવી જોઈએ? એ કઈ વાસ્તવિકતા છે? તો મતિ વિપર્યાસ છે, અવળી મતિ કામ કરે છે. પણ હવે સુખ તો જોઈએ છે કે નહીં? આમ સુખ જોઈએ છે અને સુખનો ભંડાર છે એ બાજુ નજર કરવી નથી. બેને મેં કેમ, હા પોતાના ધંધાની વાત કેમ? કે અહીંયા પ્રયોજન ભાઈશું છે, અહીંયા પ્રયોજન ભાઈશું નથી. સર્વોત્કૃષ્ટ પદાર્થ અને એની સર્વોત્કૃષ્ટ દશા એ પ્રાપ્તિનો પૂરો ચાન્સ છે. અહીંયા સંગની પંચેન્દ્રિય થયો એટલે એને પૂરી તક છે, છતાં જીવ એને ગૌણ કરી જાય તો એ તો પોતાનો અપરાધ છે. એ વાંક પોતાનો છે, છતાં એ વાતને ગૌણ કરી જાય તો એ વાતને શા માટે મુખ્ય ન કરવી જોઈએ? જેમ કોઈની પાસે હીરાના ગોડાઉન ભર્યા છે, પડીકા નથી ગોડાઉન ભર્યા છે, એ લોઢાનો ભંગાર શું કરવા સંગ્રહ, એ સ્ક્રેપના ગોડાઉન શું કરવા ભરે? જેને સોનું પણ સંગરવા જેવું નથી લાગતું, એટલા હીરા જેની પણ સંગ્રહ જેની પાસે છે, તું સોના હમું જોતો નથી, લોઢા હું શું કરવા જોવે? અને એ કાઠ ખાધેલું એમ છે, એમ પોતાનું જે સ્વરૂપ પરમાત્મા પદ, એ પરમાત્મા પદને ગૌણ કરીને અન્ય દ્રવ્યને અન્ય ભાવને મહત્વ આપવું એ જીવનો અવળાય નથી તો શું છે? સીધી વાત છે. એટલે એ વાત પહેલી શરત આ છે કે મારે બીજી કોઈ ચીજ જોઈએ નહીં, મારે એક આત્મા જ જોઈએ એવો દ્રઢ નિશ્ચય હોવો જોઈએ. દુનિયાની કોઈ ચીજ, પૈસા આબરૂ આદિ કાંઈ નહીં, પણ એક આત્મા જ મારે જોઈએ એવો દ્રઢ નિશ્ચય થવો જોઈએ. આ પહેલી શરતની વાત છે. પછી 851 નંબરનો બોલ છે. પાનું 234
પાનું
આત્માના નિર્ણય કરવા સંબંધી છે. વર્તમાન જ્ઞાન દર્શન વીર્યનો અંકુર છે, તે ત્રિકાળનો અંશ છે. જો આ ત્રિકાળી ક્યાંથી પકડાય એમ કેવું છે કે વર્તમાન જ્ઞાન દર્શન વીર્યનો અંશ છે, તે ત્રિકાળીનો અંશ છે. તે અંશ દ્વારા ત્રિકાળી આત્મતત્વનો નિર્ણય થાય છે. નિર્ણય કયો કે ઓળખાણ કયો? શું સ્વરૂપ નિશ્ચય કયો? ભાવભાષણ કયો? સ્વરૂપનું લક્ષ્ય કયો? આ બધાને છે. વર્તમાન જ્ઞાન દર્શન વીરીનો અંકુર છે, તે ત્રિકાળનો અંશ છે. એ બધાને છે, ખુલ્લો છે, કોઈને નથી એવું નથી, છે બધાને. શું તે અંશ દ્વારા ત્રિકાળી આત્મતત્વનો નિર્ણય થાય છે? દ્રષ્ટાંતમાં એક બહુ સરસ આપ્યો છે. માણસ કહે છે ને, મને દેખાતો નથી, મને આત્મા દેખાતો નથી. ત્રિકાળી કેવી રીતે જ્ઞાનની ખબર પડે છે કે મને જ્ઞાન પરિણમે છે, હું જાણું છું, પણ મને આત્મા ક્યાં જણાય છે? તો કે જુઓ, જેમ આંબાના બે પાંદડા જમીનની બહાર દેખાતા હોય, જોયું છે ને, અંકુર ફૂટે ગોટલીમાંથી, બાર બે પાંદડા બહાર આવે છે, એક સાથે બે પાંદડા બહાર ઉગે છે આંબાને. જેમ આંબાના બે પાંદડા જમીનની બહાર દેખાતા હોય, એના ઉપરથી નક્કી થાય કે આનું બીજ આંબાનો ગોટલો છે. ગોટલો જોયો કે પાંદડા જોયા? ગોટલો જોયો. પાંદડાને જોતા પાંદડાને ઉપરથી લક્ષ ખસી અને ગોટલા ઉપર ગયું. જ્ઞાનની પ્રક્રિયા તપાસો. જોવે છે પાંદડું, પાંદડું જોતા એ નક્કી કરે છે ગોટલાને, ત્યાંનું બીજ અંદરમાં કેરીનો ગોટલો પીડ્યો છે. તે બીજ અવ્યક્ત હોવા છતાં ગોટલો જોયો નથી, પાંદડા વડે તેનો નિર્ણય થાય છે. આમ છે એમ જ્ઞાન દર્શન વિરીનો અંશ છે, તે ચૈતન્યનો અંશ છે. શું એ ચૈતન્યનો અંશ છે? હવે શું છે, જે ઇન્દ્રિય જ્ઞાન છે એ જ્ઞાન વિશેષ છે. આપણે જ્ઞાન સામાન્ય લેવું, જે જ્ઞાન સામાન્ય છે. ઇન્દ્રિય જ્ઞાનમાં શું છે, અલ્પજ્ઞત્વ છે, દિશા એની ઊંધી છે. શું એટલે એ જ્ઞાન કામમાં નથી આવતું. પણ જે જ્ઞાન સામાન્ય છે એને કોઈ વિશેષણ લાગુ નથી પડતું. એને અતિન્દ્રિય કહેવું હોય તો કહી શકાય, પણ એ વિશેષણ આપવાની પણ જરૂર એને નથી. કેમ કે એ તો જ્ઞાન છે, તે જ્ઞાન જ છે બસ. શું કોઈ પણ વિશેષણ આપતા એની વિશેષતા થઈ જાય છે. તો બસ જ્ઞ સામાન્ય જ્ઞાન એટલે એકલું જ્ઞાન, બસ માત્ર જ્ઞાન. એ માત્ર જ્ઞાન છે તે આત્મા છે, બસ એવો જ આત્મા છે. એમ સદ્રશપણાથી વસ્તુનું સ્વરૂપનો નિશ્ચય થઈ જાય છે. વિશિષ્ટ પકડાય એટલે તો અંદર વળે છે ને. નિર્ણય કરતી વખતે એ અંદર વળે છે, કેમ કે નિર્ણય વિશેષ જ્ઞાનમાં થાય છે. સામાન્ય જ્ઞાનમાં નિર્ણય ન થાય, નિર્ણય વિશેષ જ્ઞાનમાં થાય. પણ એ ક્યારે થાય, કે સામાન્ય તરફ વળે ત્યારે થાય. હવે એ પ્રેક્ટિકલી જોઈ લ્યો, જે આ જ્ઞાન ચાલી રહ્યું છે, વર્તી રહ્યું છે, એ પોતામાં જોવે છે? પોતામાં ને પોતામાં જોવે છે કે હું સામાન્યપણે શું છું, મારું સામાન્યપણું શું છે? જો પોતાને જોવે તો આમ આમ તામ થાય એવું છે. ક્યારે થાય, કે મારે મારું સ્વરૂપ જોઈએ છે એવી જરૂરિયાત લાગી હોય ત્યારે. નહીતર આ જોઈએ ને તે જોઈએ એવી અનેક વસ્તુની જરૂરિયાત પાછળ જે ઉપાધિવાળા પરિણામ છે એને અંદર વળવા દેતા નથી. એટલે ગુરુદેવ એમ કહે છે, અંશે રાગથી, રાગનો અભાવ કરીને આ નિર્ણય થાય છે. રાગનો અભાવનો અર્થ શું, કે જે ઉપાધિક ભાવ છે એ ઉપાધિક ભાવથી અંશે મુક્ત થઈને નિર્ણય કર્યો, એનું નામ અભાવ. બીજી ઉપાધિ, જો બીજી ઉપાધિમાં ઊભો હોય માટે પહેલી શરત કરાવી છે, કે પહેલી શરત આ છે કે મારે કાંઈ ન જોઈએ, આ એક જ વસ્તુ જોઈએ. એમ આવ્યું, આ સબ્જેક્ટ ટુ કન્ડિશન વાત છે. એમ આવ્યું બસ, પછી તો નિર્ણય કરી શકીશ અને પછી તો અનુભવ પણ કરી શકીશ. પણ જ્યાં સુધી બીજા પદાર્થની ઉપાધિમાં પીડ્યો છું ત્યાં સુધી અંદર વળવાનો અવકાશ નથી. બસ એવી જરૂરિયાતથી રુચિ ઊભી થવી જોઈએ. જે રુચિ છે એની માં છે એ જરૂરિયાત છે. રુચિ ક્યાંથી જન્મી, કે જરૂરિયાતમાં થઈ ગઈ, કે આ જ જોઈએ અને બીજું કાંઈ ન જોઈએ. સર્વોત્કૃષ્ટ પદાર્થ છે અને સર્વોત્કૃષ્ટ પદાર્થ જોઈએ તો એની દશા પણ સર્વોત્કૃષ્ટ ઉત્પન્ન થઈ જશે. આથી વિશેષ શું જોઈએ?
જ્યારે ગુરુદેવને જોયા
એમ છે કે એ પોતે આત્માની શાંતિની શોધમાં હતા અને શાંત પરિણામથી થાકી ગયા હતા. કેવા થાકી ગયા હતા? કે સહન ન કરી શકે એવી અસહ્ય પરિસ્થિતિમાં આવેલા. કે વર્તમાન જે પરિસ્થિતિ અશાંત પરિસ્થિતિ છે એ એમનાથી સહન ન થાય એવી પરિસ્થિતિમાં આવેલા. અસહ્ય પરિસ્થિતિ એટલે પ્રાણ છૂટી જાય એમ, જીવી ન શકાય હવે એવી સ્થિતિમાં આવી ગયેલા. હવે ગુરુદેવને પરિણમતા જોયા, એમાં ગુરુદેવની શાંતિ જોઈ. જે વસ્તુ એમને જોતી હતી એ એમને જોઈ નજરે પ્રગટ પરિણમનમાં જોઈ, અને જે વાત એમણે કરી એ પણ એમને જોયું કે આ તો પરિણમે છે, વાત ક્યાં કરે છે? આ વાત કરે છે એમને આ તો પરિણમે છે. તો એ જે ભિન્નપણાનું પરિણમન છે એ અંતર્મુખ પરિણમન વગર તો ભિન્નતા થાય નહીં, અને અંતર્મુખ પરિણમન વિના શાંતિ થાય નહીં, ઉપાધિ મટે નહીં, ઉપાધિનો અભાવ થાય નહીં, શાંતિ નિરુપાધિ. એ સમાધિભાવ, શાંત સમાધિભાવ પણ જોયો, અંતર્મુખ પરિણમન પણ જોયું, બસ જોતું તેવું મળી ગયું. જેની શોધ હતી, જેની જિજ્ઞાસા હતી એ ચીજ જોઈ. ત્યારે જોઈ કે એની એવી જરૂરિયાત લાગી કે એ જિજ્ઞાસામાં ને જિજ્ઞાસામાં એમને નિર્મળતા ઉત્પન્ન થઈ. એટલે નિર્મળતા લઈને આવ્યા હતા. નિર્મળ પદાર્થને જોવા માટે જોનારને પણ નિર્મળતાની આવશ્યકતા છે. મલિનતાથી નિર્મળતા નહીં જણાય, જેની મતિ મલિન છે એને નિર્મળતા નહીં જણાય. ભરી છે કે સવો પડે તો એને વાર લાગે, કેટલી ઝડપથી કામ થાય છે એના આ બધા જીવંત ઉદાહરણો છે, જીવતા દ્રષ્ટાંતો છે આ બધા. અંદરમાં બધાની આ પરિસ્થિતિ, અંતર્મુખમાં કેવળ જ્ઞાન લે એવો આત્મા છે, અને કોઈ પણ આત્મા કેવળ જ્ઞાન લે છે ત્યારે એને અંતર્મુખ જ લાગે છે છેલ્લે. છઠ્ઠે સાતમે મેં ગમે એટલા વર્ષ કાઢે, પણ જો એકાગ્ર થાય એટલી જે શક્તિ પડી છે એને એકાગ્ર થાય છે, કેમ બહારથી નથી થવાતું, અંતર્મુખનું જ કામ છે. એવી શક્તિ છે અંતર્મુખમાં કે વિજ્ઞાન લેવાની, જેની શક્તિ છે એની શક્તિનું શું કહેવું, એક ભાન થવું જોઈએ. એમ જ્ઞાન દર્શન વીરેનો અંશ છે, તે ચૈતન્યનો અંશ છે. તેનાથી ચૈતન્ય સ્વભાવે આત્માનો નિર્ણય થાય છે. ત્યાં તો પાંદડાનો આકાર અને રંગ જુદો જુદો છે તો પણ ગોટલો પકડે છે, કાંઈ તો સદરસ ભાવે છે. શું જેવો એનો અંશ છે એવો જ અંશી છે. ગોળનો નમૂનો જેવો ચાખ્યો એવો આખો રવો, આખો રવો આખો ભેલી એવી જ છે. જેમાંથી સેમ્પલ લીધો એવો જ આખો છે, આખી ચીજ છે બસ. એટલે તેનાથી ચૈતન્ય સ્વભાવની અખંડ આત્માનો નિર્ણય થાય છે. કેમ કે તે રાગ દ્વેષ કે પુણ્ય પાપનો અંશ નથી. એ જે જ્ઞાન દર્શન વીરે છે એ કોઈ પુણ્ય પાપ કે વિકલ્પનો અંશ નથી. એટલે વિકલ્પ છે, એ જુદી જાત છે, જ્ઞાન દર્શનની વીર્ય છે એ જુદી જાત છે, તે ઉપાધિક ભાવ નથી. આમ આત્માનો નિર્ણય કરવો તે માંગલિક છે. આત્માનો નિર્ણય કરવો તે માંગલિક છે. ત્યાંથી માંગલિક કાર્યની શરૂઆત થઈ. શું જે આત્માને પવિત્ર ધર્મ પ્રગટે છે એની શરૂઆત ત્યાંથી થઈ. શું શું થાય એના લક્ષણ લીધા છે વિશેષ. હા, એ જ છે. તો 394 જ મારા હાથમાં છે. 393માં પ્રશ્ન ઉઠાવ્યો છે એટલે વિષય ત્યાંથી શરૂ થાય છે. 393 બે લઈ લઈએ.
193 પાનું 106.
પ્રશ્ન ઉઠાવ્યો છે, આત્માની રૂચિ હોય અને અહીં સમ્યક દર્શન ન થાય તો બીજા ભાવમાં થાય, આવો પ્રશ્ન કર્યો છે. શું કે અહીં આત્માની રૂચિ હોય પણ એને અહીં સમ્યક દર્શન ન થાય તો બીજા ભાવમાં થાય? તો કે આત્માને સાચી રૂચિ હોય તેને સમ્યક દર્શન થાય, થાય ને થાય જ. રુચિ પ્રગટ કરીને પછી આ ભાવને બીજા ભાવને કાંઈ ચિંતા કરવાની જરૂર નથી એમ કહે છે. એક વખત રુચિ આત્માને થવી જોઈએ, જરૂરત લાગવી જોઈએ. આત્માને સાચી રુચિ હોય તો સાચી કેમ કીધી? સાચી ખોટીમાં હું ફેર? તો બીજું પણ જોઈએ ને આત્મા પણ જોઈએ, એ ખોટી રુચિ છે. આત્મા જોઈએ એટલે આત્મા જોઈએ, પછી બીજું કઈ જોઈએ નહીં. આમ છે, આત્માને સાચી રૂચિ હોય તેને સમ્યક દર્શન થાય, થાય ને થાય જ, ગેરંટેડ વાત છે. યથાર્થ રૂચિ અને લક્ષ હોય એને સમ્યક દર્શન ન થાય એમ ત્રણ કાળમાં બને જ નહીં. હવે ગુરુદેવ તો કઈ ત્રિકાળ જ્ઞાની તો અત્યારે નહોતા, છતાં ત્રિકાળની વાત કેમ કરે છે? એ પોતાના અનુભવથી કરે છે. જે સર્વજ્ઞ દશા ત્રિકાળ જ્ઞાની પણ ધરાવે છે એ દશાનો અંશ અહીંયા પ્રગટ્યો છે એમ કે છે. ઠીક, જે સર્વજ્ઞ દશા ત્રિકાળ જ્ઞાની પણ પ્રગટ થવાનું છે એનો અંશ અહીંયા પ્રગટ્યો એટલે અહીંયા પણ ત્રણ કાળનું જાણવા મીંડ્યા. જે પ્રયોજનભૂત છે એમાં ત્રણ કાળનું જાણે છે. આમ તો અનુભવ તો વર્તમાન સમયમાં વર્તમાનનો થાય છે, ભૂત ભવિષ્યનો ક્યાં અનુભવ થાય છે? પણ જ્ઞાન શું થાય છે કે હું જે આત્મા છું વર્તમાનમાં જેનો મને અનુભવ વર્તે છે એવો હું ત્રણેય કાળે છું. વર્તમાનના અનુભવ પરથી ત્રિકાળીનું જ્ઞાન થયું કે નહીં? જો ત્રિકાળીનું જ્ઞાન થયું તો એ જ્ઞાન ત્રિકાળી થયું કે ન થયું? કે થયું એમ છે. એટલે એક અપેક્ષા એ જ્ઞાની ત્રિકાળ જ્ઞાની છે, જ્ઞાની પણ ત્રિકાળ જ્ઞાની છે. એ સુભાગભાઈ પૂછ્યું હતું, તમે ત્રિકાળ જ્ઞાની છો કે નહીં? ઓરાજે બધા ત્રણેય કાળનું આમ સીધું જાણે એવો લોભ નથી જાણવાનો. ત્રિકાળ જ્ઞાની પણ જે જાણ્યું છે એટલે ત્રિકાળીનું જે જ્ઞાન થયું છે એ બધું એમાં આવી ગયું. હવે ઓલો લોભ નથી મારે સર્વજ્ઞ દશાનો, એવો જવાબ દીધો. હા, છે જ અંદરમાં. યથાર્થ રુચિ અને લક્ષ હોય અને સમ્યક દર્શન ન થાય એમ ત્રણ કાળમાં બને જ નહીં, આ પોતાનો અનુભવ બોલે છે. ત્રણ કાળમાં કોઈને ન બને, મારે બન્યું નથી તો કોઈને ન બને એમ કે છે. શું ત્રણેય કાળમાં આમ જ બને, વીરમાં હિણપ ન આવી, ઢીલું પતું નહીં, ઢીલી ઢીલી વાત નહીં કરવી, ઢીલી ધચ વાત કરવાનું કામ નહીં. વીરમાં ઉત્સાહ અને નિશંકતા આવી જોઈએ, ઉછાળો આવવો જોઈએ અંદરથી. એમ મારામાં આનંદ શક્તિ છે, હું કામ કરી શકું, વર્તમાનમાં અંતર્મુખમાં કેવળ જ્ઞાન લઈ શકું, શું વાત છે. ઉછાળો અંદરથી આવો, હોશાવી જોઈએ. વીરમાં ઉત્સાહ ઉભો થવો જોઈએ અને નિશંકતા પણ આવવી. શંકા બંકા નહીં, કોને ખબર અંદર શું કેમ હશે, કે આપણને ખબર નથી એવું ન હોય. નિશંકતા આવી જોઈએ, કાર્ય થશે જ એમ એના નિર્ણયમાં એના ભાવમાં આવી જવું જોઈએ, કે હવે મારું કાર્ય થવાનું થવાનું ને થવાનું. આવી ખુલ્લી વાત મારી સામે આવી, આવી ખુલ્લી વાત કહેનારા આવ્યા, અને હવે હું કરવા કામ ન થાય, શું કરવા ન થાય, થવું જ જોઈએ એમ અંદરથી આવવું જોઈએ. હવે લીધું છે કે રુચિ ઉત્પન્ન થઈ હોય તો શું થાય, એના પરિણામ આનુષંગિક પરિણામ કેવા હોય, સાથે સાથે થનારા પરિણામ. કે જેને આત્માની ખરેખરી રુચિ જાગે, સાચી રુચિ જે કીધું ને, ખરેખરી રુચિ જાગે, બસ આ જ જોઈએ બીજું ન જોઈએ, તેને ચોવીસે કલાક એનું એ જ ચિંતન ગોલન અને ખટક રહ્યા જ કરે, એ ચાલે, નિરંતર એ ચાલે. ચોવીસે કલાકનો અર્થ શું છે, કે નિરંતર એ જ ચાલે, બીજું ચાલે જ નહીં એને. કેમ કે બીજું બધું તુચ્છ લાગે છે પછી એની પાસે, આ એક કરવા જેવું છે, ના કરી લઈએ બસ. જેને આત્માની ખરેખરી રુચિ જાગે, તેને ચોવીસે કલાક એનું એ ચિંતન ગોલન અને ખટક રહ્યા જ કરે, ઊંઘમાં પણ એનું એ રટણ ચાલ્યા કરે. ઊંઘમાં પણ એ ચાલે, જાગે ત્યારે એને ખબર પડી જાય કે એ ચાલતું હતું, બીજું નહોતું ચાલતું. આમ રુચિ પ્રબળ થાય ત્યારે રુચિનો વિષય જરા પણ છૂટતો નથી, એ જ રુચિ પ્રગટ થવી જોઈએ. હા, આ જ ચાલે. ચિંતનમાં કયો કે વગર ચિંતન, બે ચિંતન એટલે વગર ચિંતનમાં કયો, આ જ ચાલ્યા કરે, બીજું ચાલે જ નહીં. જે રુચ્યું એ રુચ્યું, પછી બીજું રૂચે નહીં અને બીજું અંદર આવે નહીં પછી. અરે નરકમાં પડેલો નારકી ભીષણ વેદનામાં પડ્યો હોય અને પૂર્વે સત સાંભળ્યું હોય, કેમ કે વર્તમાનમાં એને સત સાંભળવાનો જોગ નથી, અને પૂર્વે સત સાંભળ્યું હોય તેનું સ્મરણ કરી એને આવે અંદરથી, અંદર સાંભળ્યું છે, રુચિથી સાંભળ્યું છે ને એમ કે છે, નહીં જાય રુચિથી સાંભળ્યું છે જવાનું નથી. એ ફળાપ જઈને અંદરમાં ઉતરી જાય છે, શું અંદર બરાબર અંદરથી આવે, ઉતરી જાય અંદર, વાર ન લાગે, મેળે મેળે એને પ્રતિકૂળતા નડતી જ નથી ને, એની નારકીની અનંતી પ્રતિકૂળતા કાંઈ નડતી નથી. જીવના પોતાના પરિણામ જ્યાં અંદર વળવામાં તૈયાર થઈ ગયા પાકીને બરાબર, એને અંદર વળતા રોકવા માટે જગતમાં કોઈ પ્રતિકૂળતા આડી આવી શકે નહીં. પ્રતિકૂળતા મને નડે છે એટલે મારું કાર્ય થતું નથી એમ કહેનારો ખોટો છે, એમ કહેનારો ખોટો છે, એમ કહેવું છે. સારા માં સારી આટલી સરસ અનુકૂળતા ન મળે એ વાત સાચી છે.
હા
બરાબર છે. મેં તો કહ્યું હતું ગુરુદેવને સાહિત્ય જોઈએ છીએ, જ્ઞાનીઓનું આચાર્યોનું સાહિત્ય જોઈએ છીએ, પણ આટલી ચોખ્ખી વાત કોઈએ કરી હોય એવું દેખાતું નથી. અત્યારે જે વાત આવે છે એ અભૂતપૂર્વ ચોખ્ખી આવે છે. ચોખ્ખી આવે છે એટલે કેવી? અભૂતપૂર્વ. ત્યારે તેને કોઈ પૂર્વે આટલી ચોખ્ખોટ નથી કરી, એટલી બધી ચોખ્ખોટ આવે. પોતાની વાત હતી એટલે બહુ ન બોલ્યા, પણ આમ પ્રસન્નતા બતાવી બહુ સારે. સંમત થયા વાત સાથે, પણ વાત એવી જ છે, બહુ એકદમ ખુલ્લું. જે જ્ઞાનીઓનું હૃદય છે અને જે આગમોનીનું રહસ્ય, ટોપ સિક્રેટ જેને કહેવાય, રહસ્ય છે, ખુલ્લું મૂકી દીધું, ખુલ્લું કરીને આપ મૂકી દીધું. જુઓ આ વસ્તુ છે. હવે તમે તમારી તૈયારી હોય તો વાર લાગે એવું નથી, પોતાની તૈયારી ન હોય તો. એટલે કૃપાળુદેવે બહુ સરસ આ વિષયમાં એક એમને સિદ્ધાંતિક વાત બહુ સુંદર કરી છે કે પરમાર્થની વાર્તા ગમે તેવી ચોખ્ખી અને સ્પષ્ટ કરી હોય અને લખીને આપી હોય તો પણ જેને અજ્ઞાનકિતપણે સત્સંગ ઉપાયશો નથી તેને પ્રેવાત, તેને જે રીતે યથાર્થપણે સમજાવી જોઈએ તે સમજાતી નથી. તો સાંભળી તો બધાએ. હવે અહીંયા પ્રશ્ન શું થાય કે ગુરુદેવે આટલી બધી ચોખ્ખી વાત કરી તો બધાએ સાંભળી, હજારો માણસોએ સાંભળી, આમ કેમ? તો પછી આમ કેમ? આ પ્રશ્ન ઉભો થાય કે આ એક વાત બાકી રહી ગઈ. અને આજ્ઞાંકિત ન રહ્યો, સ્વચ્છંદમાં ઉભો રહ્યો. આજ્ઞાંકિત ન પણ એ ન સાંભળ્યો એનો અર્થ શું છે? કે સ્વચ્છંદમાં ઉભો રહ્યો. આજ્ઞાંકિતપણે જેને સત્સંગ ઉપાસ્યો નથી એ વાત સાંભળતા જે એને આજ્ઞાકારિતા આવવી જોઈએ, ટોટલ સરેન્ડરશીપ જેને કહે છે, એ ન આવે તો એ પરમાર્થની વાત ગમે તેટલી સ્પષ્ટ કહેવાય હોય કે લખાય હોય તેના ઉપર જીવનું ધ્યાન જતું નથી, લક્ષ જતું નથી. જાય ઉપરથી, અંદરથી જાય બધો. વધારે એટલે કેવો કેવો હોય વધારે? હા તો શું થાય? સ્વસંદ વધી જાય એવો ક્ષોભ સંઘ શું કામનો? જે પોતાને નુકસાન કરે એવો ક્ષોભ સંઘ શું કામનો? એ ક્ષોભ સંઘ એને પોતાને દુશ્મન જેવું કામ કરે છે. નુકસાન કરે ત્યારે શું કામ થાય એનું? દુશ્મન જેવું કામ કરે છે. એ તો શું છે કે ગુરુદેવે સ્પષ્ટ કર્યું, હવે એમના વ્યાખ્યાનો ઉપર ચર્ચાઓ ચાલશે અને એવા જીવો ઉત્તરો ઉત્તર થતા જશે કે એને જે પામતા 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 આ વાતને ટકાવી રાખશે, એ પંચમકાળના છેડા સુધી ટકાવશે એમ કહેવું.
હા
એ તો એક પોતે ટોટલ સરેન્ડરશીપમાં આવી ગયું એટલે વાત પૂરી થઈ ગઈ. પછી બીજું કાંઈ નાનો મોટાનો પ્રશ્ન એને ઊભો ન થાય. ઊંડી જિજ્ઞાસા નથી આવી, વિષમતા ઘણી વર્તે છે એ વાત ચોક્કસ છે. શું કહે છે કે નારકીની પ્રતિકૂળતા પણ નડતી જ નથી ને, એમ કે છે નડતી જ નથી ને. એ ક્યાં નડે છે? તો સ્વયં અંદરમાં વળે છે. શરીરની પ્રતિકૂળતા બહાર રહી ગયા અને પરિણામ એની પોતાની તાકાતથી અંદર વળ્યા, એને કોણ રોકી શકે? અથવા પ્રતિકૂળતાની પહોંચ અંતર્મુખ પરિણામ સુધી કોઈની કદી પહોંચતી નથી. જે પરિણામ અંતર્મુખ થયા ત્યાં કોઈની પહોંચ નથી, પછી શું કરે? એ તો બધા બહાર રહી ગયા. અને સ્વર્ગની અનુકૂળતામાં પડ્યો હોય, સ્વર્ગની અનુકૂળતામાં પડ્યો હોય તો પણ અનુકૂળતાનું લક્ષ છોડીને અંદરમાં ઉતરી જાય. એને નિરપેક્ષ છે, અંદરનો માર્ગ છે એ બહારથી નિરપેક્ષ છે. એટલે જે બહારનો આધાર લે છે, હજી અમારે આમ ઉપાધિ છે, હજી અમારે આટલું આમ છે, જરાક આમ છે, ના થાય તો આમ થાય, ના આમ જરાક આમ સરખું થઈ જાય પછી વાંધો નહીં, વિકલ્પ ન થાય, એનું કામ નથી. સ્વર્ગની અનુકૂળતામાં પડ્યો હોય તો પણ અનુકૂળતાનું લક્ષ છોડી અંદરમાં ઉતરી જાય છે. અને અહીં જરાક પ્રતિકૂળતા હોય તો અરે મારે આમ છે ને તેમ છે, થોડી થોડી બાબતમાં. અહીંયા જે અહીં તો મધ્યમ કક્ષાના સંયોગ વિયોગ છે, સ્વર્ગ નરક જેવા સંયોગ વિયોગ નથી કોઈ. મનુષ્ય ગતિમાં તો સામાન્ય પ્રકાર છે બધા સંયોગના. તો જરાક પ્રતિકૂળતા હોય તો અરે મારે આમ છે ને તેમ છે તેમ કરી કરીને અનંત કાળ ગુમાવ્યો. તક મળી ત્યારે સાધારણ સાધારણ પ્રસંગને વાતમાં રોકાઈ ગયો. સાવ સાધારણ હોય એમાં આમ લાગે આમાં શું રોકાય છે, એને જયારે સર્વસ્વ થઈ પડે છે. ઉદય છે એ જ્યાં ઉદયને મુખ્ય કર્યો ત્યાં ઉદય સર્વસ્વ થઈ પડે છે. સાધારણ ઉદયમાં આખે આખો રોકાઈ ગયો. હા ત્રિયન જેટલી પ્રતિકૂળતા નથી તો ત્રિયન પામે છે કે નહીં? તિર્યંત પામે છે કે નહીં? વર્તમાન ગુમાવ્યો નહીં એમ, વર્તમાન 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 કરતા અનંતકાળ ગુમાવ્યો છે. અનંતકાળથી હયાતી તો છે કે નહીં પોતાની? ગુમાવ્યો આ રીતે જ ગુમાવ્યો છે. કાંઈક ને કાંઈક બાનું એને મળી જ જાય છે. ઉદય નિરંતર છે એટલે ઉદયનું બાનું એને મળી જાય છે કે મને આ ઉદય છે, મને આ ઉદય છે, મને આ ઉદય છે. તારે ઉદયને લેવા દેવા છે ને? ઉદય તો કોક વસ્તુ છે. આ કહે છે કે નહીં મારો ઉદય છે, બસ આ તકલીફ છે. ખરેખર ઉદય છે એ કોક વસ્તુ છે, એને એમ થાય છે કે મારો ઉદય છે, આ મારો ઉદય છે ને મને આમ છે ને. ખાલી કલ્પનામાં ભીડાઈ ગયો, બીજું કાંઈ નથી.
ડોક્ટર આગળ પૂરે સરેન્ડર થાય છે.
હા શરીરનો રોગ મટાડવા માટે ડાક્ટર પાસે પૂરેપૂરો સરેન્ડર થાય કે ન થાય? જો ભાઈ, આ તને હાર્ટનું ઓપરેશન છે તો એક વાર તો તારો હાર્ટ કાપીને ટેબલ ઉપર મૂકશું. શું કે તારું હાર્ટને કાપીને કનેક્શન કાપી અને એક વાર ટેબલ ઉપર મૂકી અને બધું ઓપરેશન કરીને ફરી પાછું મૂકવાનું છે. અને એમાં જોખમ તો છે, એટલે પહેલાં સહી લઈ લઈએ, સિગ્નેચર કરાવી, દસ્તખત કરાવી લઈએ કે કાંઈ થાય તો એમાં અમારી જવાબદારી નથી. અને ત્યાં પાય તો કાપ લે સરી હાથમાં તું તારે. હું મારાથી સહન ન થાય તો મને ઘેર આપીને હું ગાડીને હું બેભાન કરીને પણ તું તારે કાપ એમ કે છે. હે, ત્યાં કેટલું આજ્ઞાંકિત થઈને વર્તે છે. અનંતકાળના જન્મ મરણ મટાડવા છે. આજ્ઞાંકિત પણ ન હોય તો કેવી રીતે અને વિદ્યા ચડે કેવી રીતે?
આજ્ઞાંકિત પણ તો રિઝલ્ટેડ પોઝિશન છે. ભક્તિ રિઝલ્ટેડ પોઝિશન છે. ભક્તિ આજ્ઞાકારિતા તો રિઝલ્ટેડ પોઝિશન છે. નુકસાન થઈ રહ્યું છે.
સમજણનો વિષય છે. સમજણથી એ વસ્તુ આવવી જોઈએ, સમજાવવું જોઈએ. આવી જ જાય. ભયંકર પરિભ્રમણ દેખાય ત્યાં શું કરવા આજ્ઞાકારિતામાં આવ્યો? મરણથી બચવું છે માટે. એક મરણથી બચવું છે માટે. થીગડું મારી દઈએ છીએ. શું કે છે? થીગડું તો થીગડું ચાલ, અત્યારે તો બચવું, કાલની વાત કાલ પછી એમ કે છે. એટલી તૈયારી છે. પૂરી વાસ્તવિકતા સમજાય તો જ્ઞાનીના ચરણમાં આજ્ઞાંકિત પણે રહ્યા વગર રહે જ નહીં. હતો આમ નામ અનંતકાળ ગુમાવ્યો, હવે એનું લક્ષ છોડીને અંદરમાં ઉતરી જાને ભાઈ. એ બધા ઉદયનું લક્ષ છોડીને બધા તુચ્છ છે. જે કોઈ ઉદય છે એ તુચ્છ છે. મારા આત્માની ને મારા આત્મકલ્યાણની કિંમત એટલી છે કે ઉદયની એની પાસે કોઈ કિંમત નથી. એ જ્ઞાની ઇન્દ્રને ઇન્દ્રાસન હડેલા તરણા જેવા લાગે. બીજી શું કિંમત છે? કે કોઈ કિંમત જ નથી જગતમાં. કોઈ વસ્તુની કિંમત નથી. વાંદરા ની ચંચળતા બહુ હોય ને, ભય પ્રકૃતિ બહુ હોય. ઉપરથી એક પાંદડું પડે કે બોર પડે ને, ઠેકડા ઠેકડા મારવા માંડે. ખાંગો થવાનો નથી. એક પ્રદેશ જીવનો ખાંગો થતો નથી. ખાંગો સમજાય છે? કાઠિયાવાડી ભાષા છે. ખંડિત થતો નથી. ખોર ખાપણ વાળો થતો નથી. છૂટો પડતો નથી. ખોર ખાપણ વાળો થતો નથી. પણ આખે આખો એમાં રોકાઈ જાય છે. જરા દુઃખ છે. અહીંયા તો કાંઈ નથી. અહીંયા જે ઉદયના બાના છે એ તો બધા રોતલ માણસો છે, એ રોવે છે. એ મારે આવો ઉદય છે, મારે આવો ઉદય છે. હું હવે ઉદયમાં આમ કોઈ રોતલ કહે તો હે અપમાન લાગે. પણ હવે આ ઉદયના બાના કાઢે છે, રોદના રોવાનો રોતલ પણ નથી તો શું છે? કાં તો કે છે આ જરાક આમ થોડીક પ્રતિકૂળતા છે ને, આ જરાક થોડીક તબિયત બરાબર નથી રહેતી ને, આમ છે ને તેમ છે ને. એ પુરુષાર્થ ઉપાડવાના નહીં ઉપાડવાના બધા બહાના છે. હા તો ખાંગો થયો કે બરાબર છે. હા સેજ ખરી વાત છે, સેજ પોઝિશન ફરે એમ નામ ખાંગો કે અમે તો એક પ્રદેશની જયારે પોઝિશન ફરે એવું નથી કે એટલે એ બધું લક્ષ છોડીને સીધે રસ્તે અંદર જા ભાઈ. આના વિના બીજો કોઈ સુખનો માર્ગ, આ સિવાય સુખી થવાનો કોઈ રસ્તો નથી. બાકી બધા દુઃખી થવાના રસ્તા છે અને આ રસ્તો ન પકડ્યો તો દુઃખીના લાળિયા થઈ જઈશ, એ વાત પણ ચોક્કસ છે. હા હા, એ તો કેટલું કહેતા હતા ઉનાના આપતા હતા ત્યારે પુરુષાર્થ ન કરે અને તો જ્ઞાન આચાર્યોએ પણ એ વાત કરી છે. હા
ભગવાન.